నమో నమోస్తు 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 నమో అరియంతాణం నమో సిద్ధాణం నమో ఐయాణం నమో వంజాయాణం నమో లోయే సవసాహుణం ఓంకారబిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాన్ విరో మంగళం గౌతమ గణి మంగళం కుందకుందార్యోజిందర్మోస్తు మంగళం సర్వమంగళమంగళ్యం సర్వకళ్యాణకారకం ప్రధానం సర్వధర్మాణం జయనం జతు శాసనం. నమః సమయసారాయ శ్వానుభత్యా చకాశతే చిత్స్వభావాయ భావాయ సర్వభావాంతర్చితి.
તેનો ઉદય અર્થાત વિપાક અવસ્થા
લીધો ને એ ચારિત્ર મો લીધો અનાદિનું છે ને અને અહીંયા પણ મોહ નો થોડો ભાગ છે એ નાશ થવાની ભાવના કરી છે બોલી રહ્યા છે.
તેનો ઉદય અર્થાત વિપાક અવસ્થા ભાવાર્થમ છે કે રાગાદી અશુદ્ધ પરિણામ રૂપ જીવ દ્રવ્ય વ્યાપી વ્યાપક રૂપે પરિણમે છે. રાગાદી અશુદ્ધ પરિણામ રૂપ જીવ દ્રવ્ય વ્યાપી વ્યાપક રૂપે પરિણમે છે. પુદ્ગલ પિંડ રૂપ મોહ કર્મ નો ઉદય નિમિત્ત માત્ર
એટલે પોતાની અશુદ્ધ ઉપાદાની શક્તિથી પર્યાયમાં પરિણમ થાય છે અને એમાં આત્મા નિમિત્ત નથી, આત્મા એનું કારણ નથી, પરિણમે છે પોતે, છતાં ત્રિકાળી દ્રવ્ય એનું નિમિત્ત કારણ નથી. નિમિત્ત કારણ અન્ય દ્રવ્ય છે, નૈમિતિક રૂપે પરિણમે છે પોતે, પણ નૈમિતિક છે એ એમાં પરનિમિત છે, વિભાવમાં સ્વનિમિત ન હોય માટે પૂતગલ નો પણ નિમિત છે. પ્રશ્ન એ તો નિમિત છે કે નહીં
જેમ કોઈ ધતુરો પીવાથી ગુમે છે નિમિત માત્ર ધતુરાનું તેને છે.
હવે જો નિમિત માત્ર ધતુરાનું તેને છે, હવે એ નિમિત્ત નૈમિતિક સંબંધ રહે જો યથાર્થ ન સમજે તો કરતા કર્મમાં કન્વર્ટ કરી નાખે તો ધતુરાથી ગાંઠ પણ આવ્યું એમ ભાસે. ભોગ કર્મના ઉદયથી રાગ થાય છે એમ નથી, રાગ થાય છે ત્યારે ભોગ કર્મના ઉદયમાં જોડાય છે તો એને નિમિત્ત કહેવાય. સ્વતંત્ર પણ એ લક્ષ કરે છે, પોતાનું લક્ષ છોડી સ્વતંત્ર પણ એનો લક્ષ કરે છે. એટલે નિમિત્ત માત્ર ધતુરાનું, નિમિત્ત માત્ર છે ધતુરો, માત્ર કહીએ કરતા કર્મ સંબંધ નથી એમ, એનાથી આ થયું એવું નથી બતાવવા માટે માત્ર થતું છે.
બરાબર, નિમિત્ત ધતુરાનું તેને છે એમ નહીં, નિમિત્ત માત્ર,
નિમિત્ત માત્ર છે એમ,
એટલે કરતા કર્મ નથી,
નથી એટલે પરાધીનતા નથી. રાગ રૂપે પરણમે છે સ્વતંત્ર સ્વભાવને ભૂલીને તથા પ્રકારે, પણ ઓલો પરણમાવે છે એમ નથી, પરણમે છે સ્વતંત્ર ત્યારે એને નિમિત્ત કહેવાય. બસ
કેવું છે મોહ નામક કર્મ?
હવે નિમિત્તની વ્યાખ્યા પૂછે છે
કે પરિપરિણતિ હેતુ, પર એટલે અશુદ્ધ, પરિણતિ એટલે જીવના પરિણામ જેનું હેતુ એટલે કારણ છે. મોહ નામક કર્મ કેવું છે? અશુદ્ધ પરિણતિ
નિમિત્ત માત્ર તેને છે, મોહ છે. કેવું છે મોહ નામક કર્મ? અશુદ્ધ જીવના પરિણામ એનું કારણ છે. જો આજે કર્મનો ઉદય આવે છે, ભોગ કર્મનો ઉદય, અને જીવ વર્તમાનમાં રાજુ પે પડે છે, સાધક હોય તો કોન્સ્ટ્રેટર પે પડે છે, તો જે ઉદ્ગલ પિંડ જે બંધાણું છે એનું કારણ કોણ છે? એમ એનું કારણ આત્મા નથી. પૂર્વે કર્મનો બંધ થયો, ચારિત્રમો વાત સાચી, વર્તમાનમાં ઉદય આવે છે સાચી, થોડો એમાં જોડાય છે, સરળ છે, સાધક જોડાતો નથી, તો એ કર્મનો ઉદય છે, નિમિત્ત માત્ર બરાબર છે. પણ તો એ મોક્ષ કર્મ કેવું છે? ક્યાંથી આવ્યું? એનું કારણ કોણ છે? રાગનું કારણ તો કર્મનો ઉદય તમે કહ્યું, તો એ કર્મ ઉદયમાં આવ્યું, જૂનું કર્મ ઉદયમાં આવ્યું, જૂનું કર્મ ક્યાંથી આવ્યું, એનું કારણ કોણ છે? આત્મા છે એને આત્મા નથી, એનો જવાબ આપે છે. અશુદ્ધ જીવના પરિણામ, જીવ નથી, અશુદ્ધ જીવના પરિણામ જેનું કારણ છે કર્મ બંધ થયો છે, એનું કારણ અશુદ્ધ પરિણામ છે.
જીવના અશુદ્ધ પરિણામના નિમિત્તે એવો રસ લઈને
ઉપાદાન શક્તિ
હતી,
અને એમાં નિમિત્ત કારણ જીવ નથી, પણ જીવ ના અશુદ્ધ પરિણામ છે. કર્મ નો બંધ થયો છે, હકીકત છે. બંધ હોય તો ઉદયમાં આવે, એ સિદ્ધ કરવું છે. બંધ છે ને ઉદયમાં આવે છે, સિદ્ધ કરવું છે. જૂના કર્મ બંધાના છે, એનું કારણ કોણ છે? કે અશુદ્ધ પરિણામ જીવના, જીવ નથી બંધમાં, જીવ નિમિત્ત નથી પૂર્વે, અને એવો રસ લઈને એ બહુ કર્મ બંધાય છે. પછી ઉદય સમયે નિમિત્ત માત્ર થાય છે, ઉદય સમયે નિમિત્ત થાય છે એમ નહીં, નિમિત્ત માત્ર. આ છે ને એ નિમિત્ત નૈમિત્તિક સંબંધ સિદ્ધ કરવો. જ્યારે રાગ થી ભેદજ્ઞાન કરવાનું કારણ હોય ત્યારે નૈમિત્તિક ન લેવાય, અહીંયા જ્ઞાન રૂપે પરણમે છે અને પૂદગલ રાગ રૂપે પરણમે છે એમ લેવાય, એનાથી રાગ અભેદ છે. અહીંયા તો જરા નિમિત્ત લેવું છે ને, પરણથી પ્રતિષ્ઠિત થઈ છે એટલે
પરમ વિશુદ્ધિની ભાવના
છે. પરમ વિશુદ્ધિ, શુદ્ધિ તો છે પણ પરમ નથી. પરમ નથી તો થોડોક અશુદ્ધતા હોય ને, તો અશુદ્ધતા હોય નું કારણ, નિમિત્ત કારણ કોણ? કે કર્મનો ઉદય. તો કર્મનો ઉદય આવ્યો ક્યાંથી? તો કે પૂર્વે જીવના અશુદ્ધ પરિણામ નિમિત્ત કારણ કર્મ ના. જીવ તો નિમિત્ત છે,
જીવ તો શુદ્ધ ચેતન્ય મૂર્તિ છે.
કેમ કે જ્યારે અશુદ્ધ પરિણામ નિમિત્ત થાય છે, અજ્ઞાનીના અશુદ્ધ પરિણામ નિમિત્ત થાય છે પૂર્વે, ત્યારે જીવ તો એનાથી જુદો છે. એટલે જીવ અને રાગ એક થતી જીવ તો જીવ નિમિત્ત કહેવાય.
એક હો જાતા તો જીવ નિમિત્ત કહેવાય.
હા, પણ અશુદ્ધ જીવના પરિણામ જેનું કારણ નિમિત્ત કારણ છે બસ એક ભાઈ, અને પછી ઉદયમાં આવે છે, જોડાય છે બસ. જોડાય તો રાગ થાય, ન જોડાય તો વિતરાગ થાય.
પક્ષા ક્ષુણ મીક્ષંતુ એવા ભગવાનને સહિત તે સમય સારમ ઈ ક્ષંતે એવ તે આસન્ન ભવી જીવો સમય સારમ એટલે કે શુદ્ધ જીવને ઈ ક્ષંતે એવ પ્રત્યક્ષપણે પામે છે તે આસન્ન ભવી જીવો શુદ્ધ જીવને પ્રત્યક્ષપણે પામે છે સપદી એટલે થોડા જ કાળમાં કેવો છે શુદ્ધ જીવ કે ઉચ્ચહી પરમ જ્યોતિ અતિશયમાન જ્ઞાન જ્યોતિ છે વળી કેવો છે કે અનવમ એટલે અનાદિ સિદ્ધ છે વળી કેવો છે કે અનય પક્ષા ક્ષુણમ અનય પક્ષ એટલે કે મિથ્યા વાત થી અક્ષુણમ એટલે અખંડિત છે ભાવાર્થ આમ છે કે મિથ્યાવાદી બૌદ્ધાદી જૂટી કલ્પના ઘણા પ્રકારે કરે છે તો પણ તેઓ જ જૂટા છે આત્મ તત્વ તો જેવું છે તેવું જ છે વાહ આત્મ તત્વ જેવું છે તેવું જ છે હવે તે ભવી જીવો શું કરતા થતા શુદ્ધ સ્વરૂપને પામે છે તે કહે છે કે યે જીન વચસી રમંતે એ એટલે આસન્ન ભવી જીવો જીન વચસી એટલે દિવ્ય ધ્વનિ દ્વારા કહી છે ઉપાદેય રૂપ શુદ્ધ જીવ વસ્તુ તેમાં રમંતે એટલે કે સાવધાનપણે રુચિ શ્રદ્ધા પ્રતીતિ કરે છે વિવરણ
શરૂઆત માં
આસન્ન ભવી જીવો દિવ્ય ધ્વનિ દ્વારા કહી છે ઉપાદેય રૂપ શુદ્ધ જીવ વસ્તુ તેમાં સાવધાનપણે રુચિ શ્રદ્ધા પ્રતીતિ કરે છે
રુચિ શ્રદ્ધા ને પ્રતીતિ એકાદ
વિવરણ શુદ્ધ જીવ વસ્તુનો પ્રત્યક્ષપણે અનુભવ કરે છે તેનું નામ રુચિ શ્રદ્ધા પ્રતીતિ છે
પ્રત્યક્ષપણે અનુભવ અનુમાન નહીં
નહીં ઉસકા નામ ભી પ્રતીતિ હે ભાવાર્થ આમ છે કે વચન ઉદગલ છે તેની રુચિ કરતા સ્વરૂપની પ્રાપ્તિ નથી વચન પૂદગલ છે તેની રુચિ કરતા સ્વરૂપની પ્રાપ્તિ નથી તેથી વચન દ્વારા કહેવામાં આવે છે જે કોઈ ઉપાધેય વસ્તુ તેનો અનુભવ કરતા ફળ પ્રાપ્તિ છે
ઉપાધેય જે વસ્તુ છે એમાં આમ કરે પ્રત્યક્ષ પણ અનુભવ કરે તો ફળ પ્રાપ્તિ છે
બરાબર કેવું છે જીન વચન કે ઉભય નય વિરોધ ધ્વંસી ઉભય એટલે બે નય એટલે પક્ષપાત ને વિરોધ એટલે પરસ્પર ભયભાવ વિવરણ એક સત્વ ને દ્રવ્યાર્થિક નય દ્રવ્યરૂપ તે જ સત્વ ને પર્યાયાર્થિક નય પર્યાયરૂપ કહે છે તેથી પરસ્પર વિરોધ છે તેનું ધ્વંસીની એટલે કે મેટનશીલ છે
પરસ્પર વિરોધ છે એ વિરોધ ને મટાડનારો છે એમ આવ્યું બે વિરોધ થયો ને એક જ પદાર્થ ને દ્રવ્યાર્થિક નહીં દ્રવ્ય કે છે ને એ જ પદાર્થ ને પર્યાર્થિક નહીં કે છે પર્યાય એમ એ બે વિરોધ આવ્યો ને એ વિરોધ નું મેટર છે
ભાવાર્થ આમ છે કે બંને નય વિકલ્પ છે શુદ્ધ જીવ સ્વરૂપ નો અનુભવ નિર્વિકલ્પ છે બંને નય વિકલ્પ છે.
આ મહત્વની વાત છે. એક નહીં કહે છે હું દ્રવ્ય છું, બીજી નહીં કહે છે કે પર્યાય રૂપ છે. એ બે વિકલ્પ ઉભા થયા, સમજી ગયા? એ વિકલ્પની ઉત્પત્તિ છે, એ વિરોધ છે. વસ્તુ તો દ્રવ્ય રૂપ ને પર્યાય રૂપ છે, એમાં વિરોધ નથી.
વસ્તુમાં વિરોધ નથી,
વસ્તુમાં વિરોધ નથી, પણ ક્રમે ક્રમે દ્રવ્યાર્થિક નહીં થી હું દ્રવ્ય રૂપ છું અને પર્યાર્થિક નહીં થી હું પર્યાય રૂપ છું. એવા જે બે પ્રકારના બે નયોના જે વિકલ્પ છે એ વિરોધ છે. વિરોધ છે એટલે વિકલ્પ છે, વિકલ્પ છે એટલે આકુળતા છે ને દુઃખ છે. એ વિકલ્પને નામ વિકલ્પના ફળને દુઃખને મટાડનારું જીનેન્દ્ર ભગવાનનું શ્યાદવાદ છે. ઉપાદેય ભૂત વસ્તુમાં લક્ષ જ્યાં જાય છે ત્યાં દ્રવ્ય પર્યાય બે નું જ્ઞાન થઈ જાય છે. દ્રવ્યાર્થિક નહીં નો પણ જ્ઞાતા અને પર્યાર્થિક નહીં નો જ્ઞાતા, પક્ષ નહીં. એ સમય એકમાં બે નું જ્ઞાન થાય, ક્રમે જ્ઞાન થાય તો વિકલ્પ ઉઠે. તો નહીં પક્ષ છે, તે વિરોધ છે. વસ્તુ દ્રવ્યાર્થિક ને દ્રવ્ય રૂપ ને પર્યાર્થિક ને પર્યાય રૂપ છે. એ તો એવું સ્વરૂપ છે,
એવું સ્વરૂપ છે,
એમાં તો કઈ વિરોધ છે નહીં.
વસ્તુમાં વિરોધ નથી,
પણ વસ્તુને સમજવામાં વિકલ્પ જે ઉઠે છે ક્રમિક, એ વિરોધ છે, દુઃખરૂપ છે, એ આકુળતાનું કારણ. આવા અર્થ આમ છે, બંને નહી વિકલ્પ છે.
શુદ્ધ જીવ સ્વરૂપ નો અનુભવ નિર્વિકલ્પ છે,
નિર્વિકલ્પ છે. એમાં કોઈ વિકલ્પ નહીં હોના વિકલ્પ બિલકુલ રહેતા નથી. તેથી શુદ્ધ જીવ વસ્તુનો અનુભવ થતા બંને નય વિકલ્પ જૂઠા છે,
નય વિકલ્પ જૂઠા છે.
બે નયોના જે વિકલ્પ ઉઠે છે એ જૂઠા છે. દ્રવ્યાર્થિક નહીં આવો ને પર્યાર્થિક નહીં આવો, દ્રવ્યાર્થિક ને અકર્તા ને પર્યાર્થિક ને કરતા એમ છે
નહીં.
દ્રવ્યાર્થિક ને હું અબદ્ધ છું, મુક્ત છું. પર્યાર્થિક ને બદ્ધ છું. વિકલ્પ નથી, એવા બે વિકલ્પ નથી. પણ વસ્તુ જેમ છે તેમ એના જ્ઞાનમાં જણાઈ જાય છે.
વિકલ્પ વગર,
વિકલ્પ બંને નહીં વિકલ્પ જૂઠા છે. વસ્તુ તો જેમ છે એમ છે, દ્રવ્ય પર્યાય સ્વરૂપ ઉપર આવી ગયું.
આત્મતત્વ તો જેવું છે
તેવું છે, ઉપર આવી ગયું છે. એક વસ્તુ સત્તા માત્ર ને અભેદ થી તો દ્રવ્ય રૂપ ને ભેદ થી જો તો પર્યાય રૂપ, એ તો વસ્તુનું સ્વરૂપ છે. પણ જ્યાં એ દ્રવ્ય સામાન્ય ને અવલંબન લીધું ઉપાધિ, ત્યાં પર્યાય નું જ્ઞાન પણ થઈ જાય છે. દ્રવ્ય નો જ્ઞાતા થયો તો પર્યાય નું જ્ઞાતા થયો
એ સમય,
કેમ કે વિકલ્પ વિના જ્ઞાતા થઈ ગયો ને.
વિકલ્પ
વિના જ્ઞાતા થાય, વિકલ્પ થી જ્ઞાતા પણ પર્યાય થી રહી છું એવો આત્મા ઉપાદય થયો ને, તો એ વખતે એને દ્રવ્યનું તો જ્ઞાન થયું. પર્યાય નું જ્ઞાન બીજા સમય થાય?
નહીં, બિલકુલ નહીં, એ સમય થાય.
અને પર્યાય નું જ્ઞાન થાય તો પર્યાય દ્રષ્ટિ થવાય
ના થાય,
ન થાય. મહત્વની વાત છે. ભય નહીં, વિરોધ ધ્વંસ નહીં. બે નયોને ધર્મના ભેદથી વિરોધ દેખાય છે, પણ શ્યાદવાદ વિરોધને ટાળે. શ્યાદવાદ એ અનુભવ જ્ઞાન. શ્યાદવાદ નો અર્થ વાણી નથી, ભાવ શ્યાદવાદ, વચન શ્યાદવાદ નહીં. એટલે જેવું સ્વરૂપ છે એવું જ્ઞાનમાં આવી જાય, નૈપુરુક પ્રમાણ થાય. આ નૈપુરુક પ્રમાણની વાત છે. ઉપાધેય વસ્તુ દ્રષ્ટિમાં આવી વસ્તુ ત્યાં એ નિશ્ચય રત્ન તરીકે પરણમી ગયો. અને નિશ્ચય રત્ન તરીકે પરણમેલો આત્મા એમ કે છે કે હું શુદ્ધ છું, એક છું, અભેદ છું. ચમત્કારિક વાત છે. આનું રહસ્ય ખ્યાલમાં આવવું એ મુશ્કેલ. નયો તો સમજાવવાનું છે શિષ્ય. બંને નહીં વિકલ્પ છે. શુદ્ધ જીવ સ્વરૂપનો અનુભવ નહીં વિકલ્પ છે. તેથી શુદ્ધ જીવ વસ્તુનો અનુભવ થતા બંને નહીં વિકલ્પ જૂઠા છે. ઉભય નહીં વિરોધ ધ્વંસી એનો આટલો અર્થ નીકળ્યો. ઉભય નહીં વિરોધ ધ્વંસી ની બે નયોને, ઉભય એટલે બે નયોને પરસ્પર વિરોધ છે, પણ એનો અનુભવથી નાશ થાય છે, વિકલ્પનો નાશ થાય છે. ચાલો આગળ. બરાબર,
બંને નયો વિકલ્પ જૂટા છે.
અખંડ
જ્ઞાન
નહીં રે ને અખંડ વસ્તુ નહીં છે એ પણ અખંડ ની ખ્યાલમાં આવે. કેમ કે વસ્તુ તો દ્રવ્ય પ્રિય છે. ન દ્રવ્ય થી ખંડામી, ને ક્ષેત્ર થી ખંડામી, ને કાળ થી, ને ભાવ થી ખંડામી. એ આ વાત કરે.
એટલે
વિકલ્પ વિના જ્ઞાન થાય છે, લક્ષ વિના જ્ઞાન થાય છે. એનું નામ ઉભય નહીં વિરોધ ધ્વંસી નહીં એમ કે છે. આ ચમત્કારી બહુ છે.
એમને
કઈ એમને હું નથી કેતો,
બે
પૂર્વક નહીં
થાય.
અનુભવથી સિદ્ધ થયેલી વાત છે.
બરાબર,
આ સ્વરૂપ છે. અનુભવના કાળે દ્રવ્યનું અવલંબન લેતા દ્રવ્ય પર્યાય સ્વરૂપ આખી વસ્તુનું જ્ઞાન થઈ જાય
છે. બરાબર,
પણ નકર તો અન્ય મત છે. શું છે? બે નહી થી વાત કરી, બે નહી ના વિકલ્પ પૂછ્યા. અને અનુભવ કાળમાં એવું નથી સ્વરૂપ કે તમને તમે કહ્યું દ્રવ્યાથી બે, દ્રવ્યને પર્યાથી બે, પણ તું સમજો જ નહીં. અમે વિકલ્પનો અભાવ પણ થાય છે એમ કહી છે. વસ્તુ કઈ અનુભવમાં બીજી આવી ગઈ, નહીમાં આવી, વિકલ્પ વાળી નહીમાં જે વસ્તુ આવી, જેવો જ અનુભવ થયો, માત્ર વિકલ્પ નીકળી ગયો.
વિકલ્પ નીકળી
ગયો. અનુભવ પહેલા નિર્ણય તો થાય છે. આવો નિર્ણય થાય છે વિકલ્પ થી, માનસિક જ્ઞાન થી. પણ એ બે નહીં ના બે વિકલ્પ છૂટી
ગયા.
ચિત્ત સ્વરૂપ જીવ તો
ચિત્ત સ્વરૂપ છે. આખી વસ્તુ જેમ છે એમ
જાય. આખી વસ્તુ દ્રવ્યપ્રિય સ્વરૂપ આખી વસ્તુ છે એમ જણાય જાય. અને એક જ જણાય ને એક ન જણાય.
જ્ઞાનમાં એમ નથી.
જ્ઞાનમાં એમ નથી તો જ્ઞાન જ નથી.
પણ જ્ઞાન
તો જ્ઞાન જ નથી, તો કાં બૌદ્ધ ને કાં તંખ એમ આવ્યું ને, તો વસ્તુ ખંડિત થઈ ગઈ. કેટલાક વિદ્વાનો વિરોધ કરે છે એમ કે તમે વસ્તુને ખંડિત કરી નાખો છો, આપણે કઈ પર્યાય જે રહી જીવ ઉપાધિ છે, કેમ કે આ અટપટું છે ને, જરા અટપટું છે. એમ કીધું એ વિષ છે.
અનુભવમાં આવું આવે છે, દરેક પર્યાય સ્વરૂપ એમ એ લોકો કહે.
અનુભવ તો કહે જ ને, અનુભવ ને કહે.
હા, અનુભવમાં આવું આવે છે એને એકલા પર્યાય થી રહિત કેમ કહે છે આ લોકો.
હા,
એમ
કહે ને, અને જ્ઞાનીના વચનમાં આવે, આમાં એવું ને. હા, હવે ચિત્ત સ્વરૂપ જીવ તો ચિત્ત સ્વરૂપ છે, એમાં હું ભાઈ આવી ગયો.
હવે જે અનુભવમાં આવે છે એનું લક્ષ્ય ક્યાં છે? એને લક્ષ્ય રહિત નું જ છે ને. એને
પણ સહિત રહીત ના લક્ષ થી તો સહિત નું જ્ઞાન થાય. હવે જો સહિત ના પક્ષ માં રહીશ તો પ્રમાણ નો પક્ષ જે અજ્ઞાન છે, વિખ્યાત છે, તો રાગ થી સહિત છે તારો.
બસ ઘટકા કરીને સંધાય છે, સંધાતું નથી.
પેલા ઘટકા કરવાના
સંધાય છે, નય પૂર્વ પ્રમાણ હોય.
પછી પ્રમાણ પૂર્વક નય નું પ્રતિપાદન. પેલા નહીં પૂર્વક જ પ્રમાણ થાય, એટલે પ્રમાણ ભાસ પ્રમાણ ભાસ છે, પ્રમાણ જ્ઞાન નથી. પ્રમાણ નો પક્ષ કયો કે પ્રમાણ ભાસ
માર્ગ છે.
આ માર્ગ છે, સમજી ગયા? શું થાય બાકી? આ વાત એવી છે, ઈશારા થી સમજાવે, બાકી સમજવાનો કાળ પાકે ત્યારે જ સમજે,
ત્યારે જ સમજે.
બાકી આપણે કોઈ ન સમજતો હોય તો એની પાછળ સમજાવવાનો પ્રયત્ન નહીં કરે, પડતો ઉભી કરું. જોજો, વિચારજો, બસ જોજો, આવું સ્વરૂપ છે, વિચાર કરું રાખજો. બસ સર્વજ્ઞ ભગવાન એમ કહ્યું છે.
વાત જ એવી છે કે જબરજસ્તી કોઈને બેસાડી શકાય ના, વાત જ એવી છે.
બેસાડી શકાય જ નહીં.
પોતાથી બેસે તો
ભૂલો પડેલો પણ ભગવાન છે નહીં. એ તમારું ક્યાંથી માને?
ના માને, એ તો ભગવાન છે ને.
એ તો ભગવાન છે ને, ભૂલો પડેલો પણ ભગવાન તો છે ને.
ભગવાન તો છે ને, સમર્થ છે.
સમર્થ છે.
પોતાથી માને તો પોતાની વાત માને, પોતાથી જ માને,
પોતાથી
કોઈને કહેવાથી માને ને.
માને એ વસ્તુની સ્થિતિ છે.
બિલકુલ સહી વાત છે. એની પાછળ પડે એને સમજ્યા વગર ચેન ના પડે તો એને સમજાય,
મૂંઝવણ થવી જોઈએ
કે ક્યાં
શું છે. શોધખોળ રિસર્ચ કર્યા કરે, આખો દિવસ જોઈ છે. કલાક વાત આવે ત્યારે, કોઈ કળક આવે ત્યારે ઊંડો ઉતરે, કેવા સંક્ષેપમાં માર્મિક શબ્દો લખે છે. પાછું એમ ન લખું કે ઉપાદેય વસ્તુ નો અનુભવ થતા એક સમયમાં દ્રવ્ય પર્યાય નું જ્ઞાન થાય ત્યારે વિરોધ મટી જાય, એમ ક્યાંય ના આવ્યું. આનંદ મૂર્તિ નો અવલંબન લેતા આનંદ જાય નો, હા, એનું નામ વિરોધ ટળી ગયો. એનું નામ ખ્યાલ વાત છે, પર્યાય જ્ઞાન થઈ ગયું ને. દ્રોહ ન થાય એવો પ્રશ્ન હતો, જ્ઞાન થાય તો પ્રિય દ્રષ્ટિ થાય કે નહીં. પર્યાય થી સહિત આત્મા છે કે પર્યાય થી રહિત, કે પર્યાય થી સહિત જ હોય આત્મા, તો પછી વ્યવહાર નો ભાગ પાકો થઈ ગયો. આપણે પણ જયારે જયારે એવો વિષય આવે પટ્ટો ત્યારે લઈ છે ને બધો, એમને કઈ ચોથો કળશ પાંચમો કળશ છઠ્ઠો કળશ નાખી નથી દેતા, તો એનો કળશ સ્વાધ્યાય ક્યાં રોકાઈ જવું જોઈએ. ભાઈ નહીં, વિરોધ ધ્વંસે નહીં, અનુભવ જ્ઞાન થી વિરોધ મટે છે, નિત્ય ઉપર ઉપર થી વિરોધ પાસે છે. વિકલ્પ હોય ને, નિત્ય પણ છે ને અનિત્ય છે, તો એ તો વિરોધ થયો. કે એ વિરોધ કેવી રીતે ટળે, એક નિત્ય છે ને અનિત્ય નથી નથી એમાં ટળી જાય કે ના, એમાં ટળે પણ નિત્ય નિત્ય નું જ્ઞાન થાય તો ટળે.
વિરોધ હે તો વિરોધ મિટને કી ભી તો કોઈ વિધિ તો હોવી જોઈએ,
હોવી જોઈએ
ને. એકાંત નિત્ય ની દ્રષ્ટિ થાય ને નિત્ય નિત્ય નું જ્ઞાન થાય
ત્યારે વિરોધ ટળે. આખી વસ્તુ નું જ્ઞાન થવું જોઈએ ને.
ભાઈ આ કળા છે હો, અને પછી જ્ઞાન માં કઈ રીતે એ જણાય છે,
એવું જ એમાં કઈ ફેર નહીં, એમાં પક્ષ નહીં.
અદભુત છે,
એમાં પક્ષ નહીં,
બહુ અદભુત છે એકદમ.
એમાં મધ્યસ્થતા છે, એમાં મધ્યસ્થતા થાય છે. તે પ્રયોગ નહીં થાય તો પર્યાય દ્રષ્ટિ થઈ ગયો, અને જ્ઞાની સમ્યક દ્રષ્ટિ થયો. પક્ષપાતે ચડેલો જે હોય ને એને પછી પર્યાય થી સહિત તો જ્ઞાન થાય છે. જ્ઞાન થાય છે એમ આપણે કહીએ, શ્રદ્ધા થાય છે એમ ક્યાં કહીએ છીએ? શુદ્ધ જીવ સ્વરૂપ નો અનુભવ નિર્વિકલ્પ છે, તેથી શુદ્ધ જીવ વસ્તુ નો અનુભવ થતા બંને નૈવિકલ્પ જૂઠા છે એટલે વિરોધ મટી ગયો. નયો ના વિકલ્પ ની જાળ હતી છૂટી ગઈ.
જેનું સ્વરૂપ પાછળ કહ્યું છે તે જ છે. અંકે એટલે ચિહ્ન જેનું એવું છે, ભાવાર્થ આમ છે કે જે કોઈ વસ્તુ માત્ર છે તે તો નિર્ભેદ છે.
ભેદ છે, ભેદ કરીને સમજાવે છે. ભેદ કરીને સમજાવતા એમાં ભેદ નથી જાય. દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ રહેશે, વસ્તુ તો અભેદ જ છે. જેમ ધ્યેયથી અભેદ છે એમ જ્ઞેયથી તો પણ અભેદ, અનાદિ અનંત અભેદ છે. હો, ધ્યાન રાખજો. ઉપયોગથી આત્મા અનન્ય છે, અન્ય પણ છે અને અનન્ય પણ છે. એ કથનચિત અન્ય અને કથનચિત અનન્ય છે ઉપયોગ લક્ષણથી. તે તો નિર્ભેદ છે. એમાં દ્રવ્યાર્થિક નહીં આવો ને પર્યાર્થિક નહીં આવો એવો ભેદ એમાં ક્યાં છે? શિષ્યોને સમજાવવા માટે નયોનો પ્રયોગ છે.
તે તો નિર્ભેદ છે, તે વસ્તુ માત્ર વચન દ્વારા કહેતા જે કોઈ વચન બોલાય છે તે જ પક્ષરૂપ
છે. બસ વિકલ્પ પૂછો. કેમ કે અનુભવ વસ્તુ નિર્ભેદ, નિર્ભેદ વસ્તુ કહી શકાતી નથી. નિર્ભેદમાં ભેદ કરીને સમજાવી શકાય. આને સામાન્ય કહેવાય ને આને વિશેષ કહેવાય, આને દ્રવ્ય કહેવાય ને આને પર્યાય કહેવાય. વસ્તુ તો અભેદ છે. અને કહ્યું ને કે આ અનેક આંતુ સ્વરૂપ સમજાવે ત્યાં પ્રમાણ લાભ પણ હોય છે. તે વસ્તુ માત્ર વચન દ્વારા કહેતા જે કોઈ વચન બોલાય તે પક્ષરૂપ છે. આગળ
કેવા છે આસન ભવે જીવ કે સ્વયં વાંત મોહા. સ્વયં એટલે સહજ પણે, વાંત એટલે ભમી નાખ્યું છે, મોહા એટલે મિથ્યા તો વિપરીત પણ એવા છે.
પક્ષપાત બધો છૂટી ગયો અને આનંદ અનુભવ થયો. આસનભવ્ય જીવને મિથ્યા તો છૂટી જાય છે. આસનભવ્ય લખ્યું છે, મિથ્યા તો રહી જ નહીં.
અનંત સંસાર જીવોને ભ્રમતા ભૂલતા થકા જાય છે. અનંત સંસાર જીવોને ભ્રમતા થકા જાય છે. તો સંસારી જીવ એક ભવ્ય રાશિ છે, એક અભવ્ય રાશિ છે. તેમાં અભવ્ય રાશિ જીવ ત્રણેય કાળ મોક્ષ જવાને અધિકારી નથી. ભવ્ય જીવોમાં કેટલાક જીવો મોક્ષ જવાને યોગી છે. તેમને મોક્ષ પહોંચવાનું કાલ પરિમાણ છે.
જે ભવ્ય જીવ છે એ મોક્ષ કેટલાકને મોક્ષ લાયકાત છે, પણ એનું પણ કાળ પરિમાણ છે. બધાનું નિશ્ચિત અમુક કાળે આ જીવ મોક્ષ થશે એ નક્કી જ હોય છે, પહેલેથી નક્કી થયેલું છે. એને ભલે ખબર ન હોય. હવે મહાવીરનો જીવ આદિનાથ ભગવાન કેવળ જ્ઞાનમાં આવ્યું કે આ 24માં તીર્થંકર થશે. 24માં તીર્થંકરની પર્યાય થવા પહેલા કેટલી પર્યાયો વીતી ગઈ. ભવ્ય જીવ હતો અને એને મોક્ષ જવાનું કાળ પણ પરિમાણ નક્કી હતું તો જ કહી શકે ને. પણ ચોથો આવ્યો જે ક્રોણાંકુરી સાગરનો, એ બરાબર ક્રોણાંકુરી સાગર પૂરો થાય ત્યારે પાંચમો આરો બેસે. હવે એમાં 2000 સાગર માન થાય તો એ જૈની ગોદમાં, 2000 સાગર પૂરો થાય જૈની ગોદમાં, 2000 સાગર પૂરો થાય ગોદમાં, 2000 સાગર ને 2000 સાગર ત્યાં તાતો હોય જાય મોક્ષમાં, મોક્ષમાં ન જાય. હવે જો તમે ક્રોણાંકુરી સાગર નો આરો આખો એક ક્રોડ ગુણા ક્રોડ એટલા સાગર દરિયો મોટો, તેથી સાગર
નહીં
નથી ના હિસાબમાં. પણ કાળ પરિમાણ હતો કે નહીં કેવળ જ્ઞાનમાં? કેટલા કાળ વીતે આ ભવ્ય જીવ છે એ મોક્ષ જશે, અને મોક્ષ થઈ ગયો એનો. કાળ પૂરું થયો, કાળ ગયો. આરો છે પ્રાણ પ્રાણી સાગર, એનું આયુષ પોતાનું તો ત્રણ પૂરું ન હતું, એ તો પૂરું થઈ જાય. કઈ નહીં એની પાસે, સાગર ની પાસે કઈ નહીં. કેટલી વખત આપણો પરમાત્મા તીર્થંકર દેવા દીધે, આ હા એ
ટાઈમ પૂરા કરી દીધું.
પ્રમાદ નથી, શાંતિથી ધીરજથી પોતાને નાના આત્માને જાણવાનો પ્રયત્ન કર્યા, સિદ્ધ સમય દર્શન થાય, ચારિત્ર થાય, શ્રેણી આવે, બંધ થઈ જાય, હવાયોગ થાય છે. હવાયોગ થાય છે, બેસે એને આકુરતા મળી જાય. અપેક્ષિત શાંતિ થઈ જાય. અત્યારે પ્રસંગ આવે છે કાળ લબ્ધી નો, એટલે એટલે આવી ગયું.
તેમને મોક્ષ પહોંચવાનું કાળ પરિમાણ છે વિવરણ. આ જીવ આટલો કાળ વીતતા મોક્ષ જશે એવી નોંધ કેવળ જ્ઞાન નો છે.
આટલો કાળ વીતતા મોક્ષ જશે એવી નોંધ કેવળ જ્ઞાન માં છે. હતી ને કયું ભાવે સંબંધે કહી દીધું, મહિમા આવી ગયું. કોઈ પૂછવો હશે ચક્રવર્તી કે ભાઈ આ સભામાં કોઈ તીર્થંકર ભવિષ્ય છે કે નહીં, ભાઈ પૂછવું હશે તો જ ઉત્તર આવે કે આ મારી મરીચી નો જીવ જોઈશ પણ તીર્થંકર થશે. અને બરાબર દસ ભાવ બાકી ગયા, ત્યાં કોઈ મુનિવાળી ગયા ભગવાન શ્રીમંદર ભગવાન પાસે, વાણીમાં આવ્યું કે જોઈશ પણ તીર્થંકર અત્યારે સિંહના અવતારમાં છે, ફલાણા ભવનમાં, દસ ભાવ તો કઈ નઈ હિસાબમાં, બહુ સારા જાય. નોંધ કેવળ જ્ઞાનમાં છે, પર્યાય નો કાળ ફરી જાય ને પર્યાય નો કાળ ફરે તો કેવડી જ્ઞાન ખોટું થઈ જાય. વ્યવસ્થિત છે આત્મા,
કેવળ જ્ઞાન ફરતું નથી. કેવલ જ્ઞાન માં નોંધ છે એમ જાણતા ત્રણેય વાત એને
બેસી છે.
એની જ નોંધ છે કેવલ જ્ઞાન માં, એવા જીવની જ નોંધ છે કે જેને કેવલ જ્ઞાન બેસે છે, પર્યાય થવાયો થાય છે એમ બેસે છે, આત્મા અકર્તા એમ બેસે છે, એની નોંધ છે કેવલ જ્ઞાન માં. આ જીવનો મોહ છે,
ત્રણ નું જ્ઞાન થઈ જાય છે. ત્રણ નું યથાર્થ જ્ઞાન થાય, આત્મા નું અકર્તા નું જ્ઞાન થયું, પર્યાય થવાયો થાય છે, કેવળી ભગવાન કહેવું યથાર્થ છે. જૈન દર્શન આત્મ દર્શન અલૌકિક છે. આ વિષય જયારે આવે ત્યારે ચર્ચા થાય ને, એ સંબંધો સ્પષ્ટ થાય. એવી નોંધ કેવળ જ્ઞાનમાં છે
તે જીવ સંસારમાં બમતા બમતા જ્યારે અર્ધ પુદ્ગલ પરાવર્તન માત્ર રહે છે.
જો આનું કાળ પરિણામ લીધું એ કાળની મર્યાદામાં આવી જાય, અર્ધ પુદ્ગલ પરાવર્તન થી વધારે એને નથી, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ અર્ધ પુદ્ગલ પરાવર્તન, અર્ધ પુદ્ગલ પરાવર્તન લિમિટમાં આવે છે, આની પર આવે છે, બસ
આનાથી આગળ નહીં,
આગળ નહીં, બસ
લિમિટ
લિમિટ.
અર્ધ પુદ્ગલ પરાવર્તન માત્ર માત્ર રહે છે ત્યારે સમ્યક ઉપજવાની યોગ્ય છે.
બસ સમજ થઈ ગયો એમ નથી રહી,
સમ્યક ઉપજવાની યોગ્ય
યોગ્યતા આવી હવે જ્યાં સુધી અર્ધ પુદ્ગલ પરાવર્તન ની ઉપર છે ત્યાં સુધી એની યોગ્યતા નથી. રાજબુદ્ધિ પણ ઊંચા પ્રકારનો અનુભવ જોયું છે. આવી વાત લખી છે
ત્યારે જ સમ્યક ઉપજવાને યોગ્ય છે. આનું નામ કાળ લબ્ધિ કહેવાય છે. યદ્યપિ સમ્યક્ત્વરૂપ જીવ દ્રવ્ય પરિણમે છે,
પરિણમે છે જીવ પોતે બરાબર,
તથાપિ કાળ લબ્ધિ વિના કરોડ ઉપાય જો કરવામાં આવે તો પણ જીવ સમ્યક્ત્વરૂપ પરિણમનને યોગ્ય નથી એવો નિયમ છે.
જ્ઞાતાના પક્ષમાં આવે છે એટલે કાળ લગ્ન પાકી ગઈ,
પાકી ગઈ બરાબર.
કર્તાના પક્ષમાં તો પાછું આવું અવાય કે ના અવાય ઉંમર થઈ ગઈ હતી અમારે કહી દીધું ત્યાં લીધવાનું જે જાય છે વ્યાખ્યાન આપતા એને હું કહું છું. આત્મા ખાતા છે કરતા નથી, એ વાણીમાં આવવું છે, વચનમાં આવવું છે તો ભાવમાં આવશે. એ વાત કરી આ એક પ્રમાણ છે એની કરતા બધી છે. આત્મા અકર્તા છે પણ એમ થવાયું થાય છે ને કેવડી જાણે છે એ ત્રણ પ્રકાર તો એને જ્ઞાન માં બેસવા જોઈએ કે નહીં
છે એમ આવવા જોઈએ ને. સહી વાત હે, સમય દર્શન તો એક સમય મેં હો જાતા હે, ઉસકે પૂર્વ કિતની તૈયારી કિતની હોતી
હોતી હે,
સારા સ્વરૂપ કા નિર્ણય હોતા હે, સબ હોતા હે.
અને ભાઈ સમય દર્શન એના હાથમાં થોડી છે, નિર્ણય એના હાથમાં છે,
નિર્ણય પૂર્વક નિર્ણય એના
સમય દર્શન ક્યાં એના
હાથમાં, નિર્ણય એના હાથની વાત છે,
હાથની વાત છે પણ સમય દર્શન ક્યાં હાથની,
એના હાથમાં ક્યાં છે,
હવે નિર્ણય થયો છે એને,
નિર્ણય કે જેવું સ્વરૂપ છે એવું વિચારનો નિર્ણય કરી શકે
નહીં સાબત.
પેલો પાઠ છે અકર્તા ઝેર છે મુકા લોક નો સ્વામી બની ગયો કરતા બધી તો એક પર્યાય નો સ્વામી લોકાલોક નો સ્વામી શ્રદ્ધા ભાગલાડ ની પાછળ આનો કરતા નાનો કરતા એક રાગ ના ઓછો કરતા બધી રહી
એટલે
આખા વિશ્વ નો કરતા સ્વામી થઈ ગયા. કાળબ્ધિ વિના કરોડ ઉપાય જો કરવામાં આવે તો પણ જીવ સમ્યક પરિણામ ને યોગ નથી એવો નિયમ છે. એટલે થવા યોગ થાય છે એમાં આવી જાય એમ એનો અર્થ છે. આથી જાણવું કે સમ્યક વસ્તુ યત્ન સાધ્ય નથી, સહજ સાધ્ય છે. કરું 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 એનું નામ યત્ન. એ યત્ન થી સાધ્ય નથી. કરતા બુદ્ધિ રાખીને સમ્યક પ્રગટ થતું એમ કહેવા માંગે સહજ સાધ્ય છે.
કરતા બુદ્ધિ થી પ્રાપ્ત નથી.